તારીખ 30/5/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 128 અને 129 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 96
બહેનશ્રીના વચનામૃત તારીખ 128 નંબર ચાલે છે. સાધન દશાની કેવી શક્તિ હોય છે, એનું વર્ણન કર્યું છે. દ્રષ્ટાંતો મુનિ દશાનું આપ્યું છે, પાંડવોનું. પાંડવોએ ઉપસર્ગ આવતા લીનતા કરી અને 5 પાંડવોમાંથી 3 આત્માઓ તો કેવળ જ્ઞાન પ્રગટ કરી ગયા. 2 સર્વાર સિદ્ધિના ભાવનો ભંગ પડ્યો શુભ ઉપયોગના ફળમાં, તો પણ અશુભ ઉપયોગ થયો નથી. ઉપસર્ગ થયો તો પણ તીવ્ર કશાય કે આકુલતા તીવ્ર નથી થઈ, અથવા મુનિદશાની યોગ્ય વ્યવહારના પરિણામના ફળમાં સર્વાર સિદ્ધિમાં ગયા. મુનિદશામાં જ ઉગ્ર સાધના કરી તો કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એ મુનિદશાનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. સામાન્ય સિદ્ધાંત એ સ્થાપ્યો છે કે આત્માની જ્ઞાતા ધારાને કોઈ રોકી શકતો નથી. પછી ચતુર્થ ગુણસ્થાન વર્તી પ્રથમ શુદ્ધોપયોગ થવાનો હોય એને કોઈ રોકી શકતું નથી, અને ચોથા ગુણસ્થાનના જગનની મધ્યમ ઉત્કૃષ્ટ ભેદ લઈએ તો એના કોઈ પણ પ્રકારના જ્ઞાતા પરિણામને શુદ્ધ પરિણામને જગતની અંદર એવો કોઈ પદાર્થ નથી, એવી કોઈ પરિસ્થિતિ નથી કે એને રોકી શકે. આમ તો 6 દ્રવ્યો પ્રત્યેક પદાર્થ પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે કરે છે, અને સ્વતંત્ર રીતે કરતા એવા પદાર્થને એના કાર્યનું કરતા કહેવાય છે. સ્વતંત્રપણે કાર્ય કરે તેને કરતા કહીએ. એવી સ્વતંત્રતા ઉપર કોઈ કોઈના કાર્ય ઉપર તરાપ મારી શકે એ જગતની અંદર વસ્તુ વ્યવસ્થા જ નથી. જીવના અશુદ્ધ પરિણમનને પણ કોઈ ફેરવવા સમર્થ નથી. અશુદ્ધ પરિણમન તો નબળાઈથી અશક્ત ભાવનું અશક્તિ જીવની પ્રદર્શિત કરતું પરિણામ છે, અને સામે પરિપૂર્ણ શુદ્ધ તીર્થંકરનું દ્રવ્ય હોય અને સંસારી જીવ સ્વતંત્રપણે અશુદ્ધ પરિણમતો હોય તો એને કઈ કોઈ ફેરવી શકતો નથી. નહીતર ધર્મને યોગ્ય કેવું વાતાવરણ છે કે સમવસરણનું વાતાવરણ છે, એવું ઉત્કૃષ્ટ ધર્મને યોગ્ય વાતાવરણ તો વિશ્વમાં ક્યાંય હોઈ શકતો નથી. એટલા ધર્મીના ટોળા હોય, એટલા મુનિઓના ટોળા હોય, એટલા કેવળીઓ થતા હોય અને ધર્મનાયક તીર્થંકર સાક્ષાત બિરાજમાન હોય, એમના ઉપદેશનો ધોધ છૂટતો હોય, પણ જીવ સ્વતંત્રપણે અવળો ચાલે. આ જીવ ચાલેલો છે અનંત વાર, 1-2 વાર નહીં, લાખ કરોડ અબજ વાર નહીં, એથી વધારે વાર. 1-2 વાર ભૂલ કરી છે એમ નથી, અનંત વાર કરી છે. સમોસરમાં ગયો છે, પંચ પરાવર્તનમાં, અનંત પંચ પરાવર્તન લઈએ તો આ સ્વીકારવું જ પડે. જે નિત્યની ગોદમાંથી બહાર નથી નીકળ્યા એને માટે પ્રશ્ન નથી, એ અપવાદ છે. પણ જે સંસારમાં પરિભ્રમણ કરે છે એ બધાને તો આ દશા થઈ ચૂકી છે. એટલે ચેતવા જેવો વિષય છે. ત્યાં જઈને તો નથી સમજ્યો એની સાબિતી પોતે અત્યારે અહીંયા છે એ છે, સાબિત કરવા જવું પડે એવું નથી. પણ એમાંથી જે કાંઈ ધડો લેવાનો છે, કાંઈ તાત્પર્ય કરવાનું છે કે રખે ને આવી કોઈ ભૂલ રહેતી નથી. હવે તો ભૂલ નથી રહેતી ને કાંઈ, આ વસ્તુ એમાંથી મેળવવાની છે. અત્યારે જો મળ્યા છે તો અત્યારે તારે કામ કરવાની તક છે. અત્યારે ભૂલ નથી કરતો ને, જોઈ લે ફરીને, અત્યારે તો કોઈ બી ભૂલ નથી કરતો ને, એટલે તો પાછી લીધે. અને તપાસતા તને પ્રતીતિ થશે. જો તને તપાસમાં જેટલો પણ ભાવ આવશે કે લાવ મારી જાતને હું એકવાર ચેક કરી લઉં બરાબર, તો જરૂર તને સમજાશે. એટલો હળવો થઈશ કે મારી જાતને હું તપાસી લઉં કે હું આવી તો કોઈ ભૂલ નથી કરતો ને અનંત કાળમાં કરી એવી ફરીને, તો તને ચોક્કસ ખબર પડશે. જો ભૂલ થતી હશે તો પણ, અને ભૂલ નહીં થતી હોય તો પણ, બે વાતની તને ખબર પડી જશે. અહીંયા તો એમ કેવું છે કે જીવના ઊંધા પરિણામની સ્વતંત્રતા પણ સાબિત થયેલી ચીજ છે કે એને કોઈ ફેરવી શકતું નથી. તો જે આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલી જે જ્ઞાતા ધારા છે, આ તો ઓલું તો દ્રષ્ટાંત ઉલટું લીધું, હવે સુલટામાં સિદ્ધાંત લીધો છે કે આત્માની જ્ઞાતા ધારાને કોણ રોકી શકે. શરીરનો રોગ અને વેદના એ ખરેખર આત્માની જ્ઞાતા ધારાને રોકી શકે નહીં. કોઈ પણ નિમિત્ત, પ્રતિકૂળતાનું નિમિત્ત કે અનુકૂળતાનું નિમિત્ત, એ જ્ઞાતા ધારાને વધારે ઉગ્ર થવામાં જ નિમિત્ત પડે છે, શિથિલ થવામાં નિમિત્ત પડતો નથી. એવી જ કોઈ વધતી દશા મોક્ષ માર્ગની વિશે સાધકની હોય છે ઉપસર્ગના કાળમાં, તો વિશેષ કરીને સાધનાનો પ્રયોગ થવાનો અવસર છે તેથી ત્યાં તો એને રોકવાનો પ્રશ્ન નથી, પણ ઉલટાનો પોતાની સાધના વધારવાનો પ્રસંગ મળે છે. હું પાંડવોના દ્રષ્ટાંતે વાત લીધી, સમર્થ દ્રષ્ટાંત લેવામાં આવે છે, પણ સાધક દશાની શરૂઆતથી ચોથા પાંચમા છઠ્ઠા સાતમા ગુણ સ્થાન ત્રણેય દશામાં આ યોગ્યતા સામાન્ય પ્રકારની છે કે પ્રતિકૂળતામાં સાધના વધે છે, પ્રતિકૂળતામાં સાધના ઘટતી નથી. આ તો એટલા માટે વાત લે છે કે એક અજ્ઞાન દશામાં એવો અભિપ્રાય હોય છે કે પહેલેથી જ નબળો વિચાર કરે છે કે મારા પ્રસંગો વિના થશે તો હું શું કરીશ, મારું શું થશે. લાવ અત્યારથી જ મારા ચારે બાજુની પ્રસંગની મજબૂતાઈ, મારા સંયોગોની તો સરખાઈ કરી લો, પછી પાછળ એ બધું થઈ ગયા પછી મને સંયોગનો વિકલ્પ નહીં રહે, અને પછી હું નિરાંતે ધર્મ ધ્યાન કરીશ. એ પાયો ખોટો છે, એ પાયો ખોટો છે. કોઈ પણ સ્તરે એ વિચારથી ને એ અભિપ્રાયથી તો કોઈ પણ સ્તરે તને ધર્મ ધ્યાન થવાની પરિસ્થિતિ ઊભી થવાની જ નથી. તારો વિકલ્પ સંયોગ આશ્રિત જ રહેવાનો છે. ભલે બધી અનુકૂળતા થઈ ગઈ હશે, એ અનુકૂળતા થઈને નિવૃત્તિ લઈ લીધી હશે, નિવૃત્તિ લઈને નિવૃત્તિ ક્ષેત્રમાં આશ્રમમાં જઈને બેસી ગયો હોય, નિવૃત્તિના આશ્રમ હોય છે ને ઉદાસીન આશ્રમ, ને હવે તો બધા ઘણા થઈ ગયા છે, સાયલાથી માંડીને ભવાણીયા જાઓ, સાયલા જાઓ, ખંભાત જાઓ, વડવા જાઓ, દેવલાલી જાઓ, બધે બહુ ઓછા પૈસે દીગલાલ માં 6 રૂપિયાની અંદર, સાયલામાં જોવા ગયા 7 રૂપિયાની અંદર રહેવું ખાવું પીવું 2 વખત ચા નાસ્તો 7 રૂપિયા રોજનો ચાર્જ. એટલી વ્યવસ્થા થઈ ગઈ હોય તો ધર્મ ધ્યાન થાય કે ન થાય, કે વ્યવસ્થા થઈ ગઈ હોય તો થાય કે તો ન થાય, આ વિચારસરણી આખી ઉલટી છે, ઊંધી છે. પહેલેથી જ તારે આધાર લેવો છે સંયોગનો, અને પછી આત્માનો આધાર શોધવા નીકળવું છે, ઓલો આધાર પકડી રાખીને. કેવી રીતે આધાર બદલ્યા વિના ધર્મ થવાનો હતો? ધર્મ તો આત્માના આધારે થવાનો. પહેલા એમ નક્કી કર કે અત્યારે જ ધર્મ કરવો છે, ધર્મનો પ્રયત્ન તો અત્યારથી જ ચાલુ કરવો છે, ભલે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં કોઈ પણ મારી પરિસ્થિતિ હોય, ગમે તે પરિસ્થિતિમાં આ પ્રયત્ન ચાલુ કરવો છે. કેમ કે મારા પ્રયત્નને અને પરિસ્થિતિને કાંઈ લાગતું વળગતું નથી. અહીંથી એને શરૂઆત કરવી જોઈએ, ઉપાડ જો અહીંથી કરે તો કોઈ પણ હાલતમાં એને ધર્મ ધ્યાન થઈ શકે છે, અને નહીંતર સારામાં સારી સગવડતા, સંપૂર્ણ સગવડતા, પૂરી સગવડતા હોય તો પણ એને સંયોગ આશ્રિત પરિણામ મટે જ નહીં. કેમ કે એનો આધાર સંયોગ છે, એનો આધાર આત્મા બની શકે ને. જેનો આધાર સંયોગ છે એનો આધાર કેવી રીતે આત્મા થશે? જેનો આધાર પર છે એનો આધાર સ્વ કેવી રીતે થશે? પહેલેથી તો દુશ્મનના દળમાં સામેલ થયો છો, તો અજીવ સંયોગ છે એ તારા પ્રતિપક્ષભૂત દુશ્મન છે, એ દુશ્મનમાં તો તું સામેલ થઈ ગયો છો. પછી કોઈ રીતે અવિપરીત કાર્ય સાધી નહીં શકાય, વિપરીતતામાં પૂરેપૂરો આવી ગયો છે. કોઈ પ્રશ્ન જ નથી. જગતમાં ગુરુદેવ કહેતા હતા કે કોઈને પૂરા પૂર્ણ હોય એવું બનતું નથી, કોઈને અધૂરા જ હોય. ચક્રવર્તી અને ઇન્દ્ર કરતા પણ તીર્થંકર ભગવાનના પુણ્ય વધારે છે, કેમ કે એને એ વંદન કરે છે. તો પણ સમોસણની બહાર એમનો અવર્ણવાદ બોલનારા ઉભા હોય છે. પુણ્યનો યોગ છે અવર્ણવાદ બોલે, પુણ્યનો યોગ છે. આ તો હજી પાંચમો આરો છે, અહીં તો હલકા પરિણામવાળા જીવો હોય જ, પણ ચોથા આરાના પ્રારંભમાં પણ એ જીવો હતા. ચોથા આરાની શરૂઆતમાં આ જીવો હતા. તો ત્રણેય કાળ હોય છે, કોઈને પૂરા પૂર્ણ હોતા નથી, અને પૂરા પૂર્ણનું કામી નથી આત્માને, એની જરૂરી નથી. પૂરા પૂર્ણની જરૂરી નથી, અધૂરા પૂર્ણની જરૂરી નથી, અને થોડા પૂર્ણની જરૂર નથી. પૂર્ણની પૂર્ણ માત્રની એને જરૂર નથી. ત્યાંથી ઉપાડ કરવાનો છે ને ત્યાંથી શરૂઆત કરવાની છે. એટલે પડખું આખું છોડી દે, ભલે પુણ્યનો ઉદય હો કે ભલે પૂર્વકૃત પાપનો ઉદય હો, મારે માટે બંને સરખા છે. મારા માટે એમાં કાંઈ વિશેષતા હોય તો એ મારી સાધનાને અનુકૂળ નથી, બંનેમાં સંભાવ થવો એ જ મારી સાધનાને અનુકૂળ છે. ત્યાંથી શરૂઆત કરવાની છે. છેલ્લી લીટી લેવાની છે. અટકે તો પોતાથી અટકે છે, કોઈ અટકાવતું નથી, કોઈ સંયોગો અનુકૂળતાના એને ફસાવતા નથી કે પ્રતિકૂળતાના એને રોકતા નથી. ફસાય છે જીવ તો પોતાને મળે, અટકે છે તો પણ પોતાને મળે. ખરેખર તો પોતે જ પોતાનો દુશ્મન છે, પરિભ્રમણ કરાવવા માટે, દુઃખી થવા માટે પોતે જ પોતાનો દુશ્મન છે, પોતાને દુઃખમાં નાખવા માટે પોતે જ પોતાનો દુશ્મન છે. પોતાનું દુઃખ બીજો કોઈ ઉત્પન્ન કરે એવું બનતું નથી.
મિત્ર કેમ થવાનું? પોતાનો મિત્ર હોય કેમ થવાનું?
પોતાના હિતની બુદ્ધિ રાખવી, પોતાની હિત બુદ્ધિ એ બધું વિચારવું કે આમાં મારા આત્માને હિત થાય કે ન થાય, આમ કરતા મારા આત્માનું હિત થાય કે હિત થાય, આમ કરતા મારા આત્માનું હિત થાય કે હિત થાય, ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય આ દ્રષ્ટિકોણ આગળ રાખવો. મુમુક્ષુને હિત બુદ્ધિનો દીવો છે, સંવેજ્ઞાનનો દીવો જેને નથી પ્રગટ થયો હજી, એવા મુમુક્ષુને હિત બુદ્ધિનો દ્રષ્ટિકોણ એ એકમાત્ર એનો દીવો છે એની પાસે. આ દીવો લઈને એ જ્યાં જાય અને દીવો આગળ રાખે, પ્રકાશ કરે કે આમાં મારું હિત થાય કે હિત થાય, આમાં મારું હિત થાય કે હિત થાય, બસ જ્યાં અહિત થાય એવા પરિણામ કે પ્રસંગ છે, તરત જ એનો રસ ત્યાંથી ઉડી જશે, ઉપેક્ષા થઈ જશે કે આમ નકારીને આવી જશે, નહીં આ નહીં આ નહીં આ નહીં, બસ હિત બુદ્ધિનો દીવો છે એની પાસે. મારું હિત થાય કે અહિત થાય આ તપાસી લેવું, દરેક વખતે આ તપાસતા જો. શ્રીમદજી એની શું વિચારણા કરી છે આત્મસિદ્ધિમાં, શું વિચારણા? પોતાનું હિત થાય એ વિચારણા, શું વિચારણા? પોતાનું હિત અહિતના વિષયમાં જાગૃતિ જ ન હોય, એ ગમે એવી ક્ષોભક્ષમ વાળી વિચારણા હોય તો પણ કુલ વિચારણા છે. એટલે એમણે લીધું છે, એમને તો નિર્માણ સુધીનો છેડો અડાડ્યો છે શું વિચારણાનો. જ્યાં પ્રગટે શું વિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, તે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ. એક પદની અંદર નિર્માણ સુધીનું ફળ લઈ લીધું છે કે શું વિચારણાના ફળમાં શું થાય કે નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન ઉત્પન્ન થાય. આત્મજ્ઞાનના ફળમાં શું થાય કે દર્શન મૂળ અને ચારિત્ર મૂળનો ક્ષય થાય. દર્શન મૂળ અને ચારિત્ર મૂળનો નાશ થતા શું થાય કે નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. આખી લિંક જોડી દીધી છે. સંક્ષિપ્તમાં ઘણું કહેવાનું સામર્થ્ય હોય એવા સૂત્રો છે એ બધા. એમ જ છે ખરેખર, તો પોતાનું હિત થાય છે કે હિત થાય છે, બસ એટલું વિચારતા એટલી દ્રષ્ટિકોણ મુખ્ય રહે તો એ તરે જ તરે, કેમ કે એ તારવણીનો વિષય થઈ ગયો, તારવણીનો દ્રષ્ટિકોણ થઈ ગયો, પોતાના આત્માને દોષથી તારે છે, કરીને ચાલે છે. ચોથા ગુણ સ્થાન મૂર્તિ બહુ નિર્મળતા એક અવતારી હતા ને, વિચાર દશા ઘણી લાંબી ચાલીને પછી સમ્યકમાં આવ્યા, અને પૂર્વનું આરાધન પણ શ્રુતનું આરાધન, સત્સંગનું આરાધન, સત્પુરુષનું યોગનું આરાધન એ પૂર્વભાવમાં, નજીકના જ પૂર્વભાવમાં ઘણું સારું હશે. નિર્મળતા, જ્ઞાનની નિર્મળતા એ તો ખરો, એ તો બાહ્ય ક્ષેત્રમાં છે, પણ અંદરનું આત્માના હિતના વિષયમાં જે કઈ સુસ્પષ્ટ વિચારણા એ સારું મસાલામાં વાક્ય લીધું છે ભાઈ, નાગરભાઈ અમીરભાઈ એ સારું લીધું છે. શ્રીમદના જે વચનામૃત લીધું ને એનું મથાળું લીધું છે શ્રીમદજીના શબ્દોમાં. આ જે વચનો લખ્યા છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે. જેમ ભાઈ પડખે ને પડખે રે, પડખે ભાઈ કહેવાય. અત્યારે જો કઈ એવી પરિસ્થિતિ ભાઈઓ ભાઈઓમાં નથી, ત્યારે ઈર્ષાની પરિસ્થિતિ હોય છે, પણ સામાન્ય રીતે બાંધવ એને કહેવાય છે. જેમ કે રામ અને લક્ષ્મણ હતા તો રામચંદ્રજીને કઈ પરિશ્રમ કરવા ન દે, હું બેઠો છું ને તમે ક્યાં ઉભા થાવ છો, હું બેઠો છું ને એમ કરીને ઉભા થઈ જાય. એને જે 6 મહિના ખભે લીધા છે એમને નથી લીધા, એને એનું જે જીવન દરમિયાનમાં એનું જે સમર્પણ છે લક્ષ્મણજીનું એ પણ અસાધારણ છે. કસાયના તીવ્રતા વાળા હતા એટલે નરકે ગયા. પણ એનું જે રામચંદ્રજી પ્રત્યેનો જે ભાઈ જાણીને જે એનો અનુરાગ હતો, એ સમર્પણ કઈ જોવા ન મળે. રામ લક્ષ્મણની જોડી એટલા માટે કહેવાય છે. એ વહેલી સવારથી ચરણ સ્પર્શથી માંડીને રાત્રે સુએ ને પગચંપી કરે, ત્યાં સુધી સુતા પહેલા એની પગચંપી કરે ત્યાં સુધીનો, સવારથી ચરણ ધોવાથી માંડીને બધું જ એનું એટલી બહુમાનથી કરેલું છે. અને એક પણ દિવસ કંટાળ્યા વિના એટલા લાંબા આયુષ પાછા. જ્ઞાની પ્રત્યેનું બહુમાન નહીં, પણ હવે આમ ભાઈ ભાઈનો રાગ રામ લક્ષ્મણની વચ્ચે, બળદેવ વાસુદેવની વચ્ચે સાંસારિક રાગ વિશેષ હોય છે. સાંસારિક રાગ હતો. જ્ઞાની દર્શનાજીનો જો રાગ આવે તો એનું ફળ પાછું બહુ ઊંચું આવે છે. એનું ફળ બહુ ઊંચું આવે છે. જ્ઞાની છે એમ બહુમાન આવે તો એનું દર્શન મંદ પડે, એનું ચારિત્ર મંદ પડે, એ પામવાની નજીક જાય. એમ તો એ તીર્થંકરનું દ્રવ છે. બીજા પણ લડાઈઓ બહુ કરી છે, મારામારી કાપા કાપી બહુ કરી છે. એટલે જયારે એ પ્રસંગ ઉદય આવે ને ત્યારે એના ક્રોધના પરિણામનું માપ ન રહીએ. પછી જ્યાં જ્યાં હનુમાન ગયા છે ત્યાં ત્યાં જ્યાં જ્યાં ઉપસર્ગો આ તે ક્યાંક ક્યાંક લડવું પડ્યું છે કોઈની સાથે, બધે પોતે જ ગયા છે. અહીં સુરપંખાને ઓલો આવે છે ત્યારે ત્યાં પોતે જ જાય છે ને, પછી બનાવટ કરીને રામચંદ્રજીને પોતે રામચંદ્રજીને ક્યાંય જવા દેતા નથી. હું છું ને પણ હું બેઠો છું, પછી આપણે જવાનો પ્રશ્ન જ ક્યાં છે? એ એવા સમર્થ હતા, લડવાની અંદર શક્તિશાળી હતા, વિદ્યાધારક હતા. અહીં તો લેવું છે બાંધવ કોને કહીએ કે આ વચનો બાંધવ રૂપ છે, પરમ બાંધવ રૂપ છે અને પરમ રક્ષક રૂપ છે. બે વાત મેળ વાળી છે અને તે સમ્યક પ્રકારે વિચારેથી પરમ પદને આપેલા છે. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી પોતાને પોતાના વચનો માટે પોતે લખે છે. કેટલી ખાતરી ને કેટલી પ્રતીતિ હશે પોતાને. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશંગી, ષડદર્શનનું સર્વોત્તમ તત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. માટે ફરી ફરીને તેને સંભાળજો, વિચારજો, સમજજો, સમજવાનો પ્રયત્ન કરજો. એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. કદાચ અમારા વચનોથી વચનોનો વિરોધ થાય એવું કોઈ કહે ત્યારે તમે એના પ્રત્યે ઉપેક્ષા કરી દેજો. લાઈન દોરી આપી છે એ પણ કહેનારા નીકળશે, આમ ન હોય ને આમ હોય, એ ઉપેક્ષા કરજો, એ પ્રકારમાં ઉદાસીન રહેજો, એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને આ એક વાત એમને જેને પત્ર લખ્યો છે એને એમ કહ્યું કે તમારા માટે લખીએ છીએ, એટલું જ નહીં કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો આ મંત્ર છે. ગુપ્ત રીતે આ મંત્ર અમારે કહેવો છે. એમાં સતત કહ્યું છે અને એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. શ્રી મદરાજચંદ્ર આટલું મથાળું બાંધીને પછી એમણે વચન ઉતાર્યા છે. લગભગ 200 આસપાસના છે. 198 પ્રશ્ન પૂછી અટકે છે જીવ તો પોતાથી અટકે છે, કોઈ એને અટકાવતું નથી, પોતાના રાગે અટક્યો છે, રાગ બંધન એ જીવને ભાવથી બંધન છે, એના ફળમાં દ્રવ બંધન છે, આ સિદ્ધાંત છે. એટલે છૂટવા માટે પોતે સ્વતંત્ર છે, કોઈનો બાંધો બંધાણો નથી કે જેથી કોઈ છોડાવે તો છૂટે, એ પ્રશ્ન છે. ભગવાનની આજ્ઞાથી બહાર પગ મૂકીશ તો ડૂબી જઈશ. જે વસ્તુનું સ્વરૂપ કેવળ જ્ઞાન અને એની પરંપરા અનુસાર સત્શાસ્ત્રોથી પ્રસિદ્ધ છે, એમાં પણ જે પ્રત્યેક પદાર્થની ભિન્નતા છે એ મુખ્ય વાત છે. ભગવાનને આજ્ઞાથી બહાર પગ મૂકીશ એટલે એમના કહેવાને અવગણીને તું પ્રવર્તીશ તો ડૂબી જઈશ, સંસારમાં રખડી મરીશ, જન્મ મરણમાં ના સમુદ્રમાં ડૂબકા ખાતો રહીશ, બીજો કોઈ ફળ આવશે. આજ્ઞાથી બહાર પગ મૂકીશ, મૃદુ ભાષા થોડી વાપરે છે, પણ ખરેખર તો આજ્ઞા ઉપર જ પગ મૂકે છે. જે આજ્ઞા શિરોધાર્ય કરવી જોઈએ, મસ્તકે ચડાવવી જોઈએ, એ આજ્ઞાને પગથી કચરે છે, એટલો અનાદર છે એ વિષયમાં. સ્પષ્ટપણે વાત છે કે જે પદાર્થો તારી જાતિથી જુદા છે અને જે સેવવા યોગ્ય કે આરાધવા યોગ્ય નથી, અથવા એને રુચિથી સેવતા અવશ્ય સંસારમાં દુઃખને દુઃખ જ મળે, છતાં પણ એ આજ્ઞાનું ઉલ્લંઘન કરવું તો બીજું કઈ નહીં, ડૂબી જ જઈશ, બીજું કઈ છે નહીં. આપણે ઝેર ખાઈશ તો મરી જઈશ, આ ઝેર ખાવાની વાત છે. ડૂબવાથી મૃત્યુ છે, ઝેર ખાવાથી એ મૃત્યુ છે. ભગવાનની મુખ્ય આજ્ઞા એ છે, અહીંથી અનર્પિત કાઢવું જોઈએ, કે તું સર્વથી સર્વ પ્રકારે સર્વદા સર્વથા જુદો છો, જુદો છો એને તું ક્યાંય ભેગો કરીને સંબંધ રાખે છો, આ ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકવાની વાત છે. કોઈ પણ જગ્યાએ સંબંધ બાંધ્યો કે આજ્ઞાને તું આજ્ઞાનો લોપ કર્યો, હું એક આત્મા છું, જ્ઞાન ભાવિ ચૈતન્ય સ્વરૂપી ચૈતન્ય દ્રવ જગતનું એક સ્વતંત્ર દ્રવ્ય છું, અને કોઈની સાથે ખરેખર મારે કાંઈ પણ સંબંધ નથી. પૂર્વકર્મના બાહ્ય સંબંધો હોય તો પણ એ સ્થિતિમાં પણ તું ભાવે અભિપ્રાય ને ભાવે અંદરથી જુદો પડી જા, એમ કહેવાય. તો એ બહારના સંબંધના ખોખા એનો કાળ પૂરે થયો, એ ખોખા નકામા, અમસ્થાય નકામા છે, પણ અંદરથી તું અંદરથી તો જુદો પડ, સમજણથી ને અભિપ્રાયથી તો જુદો પડ, તો તને ક્યાંય રસ નહીં આવે ને, નહીતર તારી અનંત શક્તિનો રસ એમાં રેડી દઈશ, એટલો રેડીશ એટલો રેડીશ, તો એમાં બહુ ભ્રમણ ઉભું રહેશે. એ ભગવાનને આમ જીવ જો નાનો ગુનો કરે, કોઈ 5 રૂપિયાની ચોરી કરે કે 5 રૂપિયા વેપારમાં અપ્રમાણિકપણે ભાવ વધારે લઈ લઈએ છેતરીને, નકલી વૈષ્ણવજી, તો લોકોને એમ થાય અરે આવું કામ કરે છે, આવું કામ કરે છે, પણ ભગવાનની આજ્ઞા ઉપર પગ દેવાનું, પોતે કામ કરે છે એનો હિચકિચાટ નહીં. ઓલો મોટો ગુનો દેખાય છે, આ ગુનો દેખાતો નથી. જગતમાં જેને ગુનો કહેવાય છે એ બધા ગુના તો કરવા જેવા નથી, કરવા જેવા છે એ પણ પ્રશ્ન નથી, પણ એની મહત્તા આવે. અને મોટો ગુનો પોતે કરે એ કાંઈ એને લાગે જ નહીં, એનું કાંઈ એને ગણવા જ ન થાય. બહુ મોટી મુશ્કેલી વાળી વાત છે. જેટલી અહીંયા ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકવાનો સજા થાય છે. આમ છે, બીજું કે તત્વ દ્રષ્ટિએ જે સ્વપર તત્વનું સ્વરૂપ ભગવાનના શાસનમાં સ્થાપિત છે, પોતાની મતિકલ્પના એનાથી વિપરીતતામાં જાય તો એ પણ ભગવાનની આજ્ઞા ઉપર. ઓલું એક સર્વ સામાન્ય વાત કરી. હવે તત્વજ્ઞાનના અભ્યાસ કરનારા એવા આપણે શું વિચારવાનું રહે છે કે ક્યાં ભૂલ થાય, કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ એમાં જેમ છે એમ તત્વનું સ્વરૂપ ન સ્વીકારવામાં આવે, અને અન્યથા કે વિપરીતપણે સ્વીકારવામાં આવે અને એનો આગ્રહ થાય, ત્યારે પણ એ ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકે છે, એ આજ્ઞા બહાર જાય છે. એટલે આપણને લાગે વગેરે છે ત્યાં સુધી અહીંયા જરા સાવચેતી રાખવાનો વિષય છે. તત્વજ્ઞાનનો અભ્યાસ એ ગંભીર વિષય છે, અને એમાં ભૂલ થાય તો બધું ઉલટું થઈ જાય, ટોચથી પડવાની વાત છે, કે ટોચનો વિષય છે. સૌરું પડે તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું કારણ છે, પડવું પડે તો એ ભગવાનની આજ્ઞાથી ચોખ્ખે ચોખ્ખો વિરુદ્ધમાં ચાલ્યો જાય, એ ક્યાંય ને ક્યાંય એકાંત ખેંચાઈ જાય. એટલે સાથે સાથે એ વાત લીધી છે. આ વાતના અનુસંધાનમાં જે બીજી લીટી છે એ આના અનુસંધાનમાં છે કે અનેકાંતનું જ્ઞાન કર, ક્યાંય એકાંત એવી રીતે ન ખેંચાઈ જાય કે જેથી ભગવાનની આજ્ઞાનો લોપ થાય, વસ્તુના સ્વરૂપનો લોપ થાય, એવું થવું જોઈએ. ન નિશ્ચયાભાસી થવું જોઈએ, ન વ્યવહારાભાસી થવું જોઈએ, ન ઉભયાભાસી થવું જોઈએ. નિશ્ચયાભાસીને નીકળવું સહેલું છે, વ્યવહારાભાસીને નીકળવું એથી અઘરું છે, ઉભયાભાસીને નીકળવું એથી અઘરું છે. કેમ કે ઉભયાભાસી જીવ નિશ્ચયમાં પણ થોડું ખેંચે છે, વ્યવહારનું પણ ક્યાંક ખેંચે છે, બેયનું એવી રીતે ખેંચે છે કે એને એવો ભ્રમ રહે છે કે મારે હવે બેયમાં વાંધો નથી. પણ જો વાંધો ન હોય તો એનું ફળ પણ હોવું જોઈએ. ક્યાંક ને ક્યાંક જીવ ભૂલ કરે છે, અથવા ગુરુદેવના શબ્દોમાં કહીએ તો કોઈ શૈલ્ય રહી ગયું છે માટે અટક્યો છે, શૈલ્ય રહી ગયું છે ને અટક્યો છે, એમને અટક્યો છે. આવા દેવગુરુ શાસ્ત્ર મળ્યા, આવા સતને ખુલીને સમજાવનારાને કહેવામાં વાળા મળ્યા, તો આ જીવ અટક્યો છે તો કંઈક શૈલ્ય રહી ગયું છે ને અટક્યો છે, એ વાત નક્કી વાત છે. એમાં કોઈ બીજી પોલ ચાલે એવું નથી, કે એમાં બીજું કોઈ થાબડભાણા કરવા જેવું નથી, કે ના ના અભ્યાસ તો કરે છે, અભ્યાસ તો કરવામાં આવે છે ને, અભ્યાસ તો કરે છે, તત્વની પ્રવૃત્તિ છે ને, બીજી તો પ્રવૃત્તિ નથી ને, નહીં નહીં એ રીતે વાત લેવાય નહીં. મૂળમાંથી ફેરફાર નથી થતો, ઉપર ઉપર એ બધો અભ્યાસ ચાલે છે. ક્ષુભ સમમાં બાહ્ય લક્ષી પરલક્ષી બહારના ક્ષોભમાં અભ્યાસ ચાલે છે, અંદરનો કોઈ ફેરફાર થતો નથી. અંદરનો ફેરફાર થાય તો દર્શનનું ગળવા માંડે, આ સીધી વાત છે. જ્યારે જીવના ભાવમાં દર્શનનું ગળવા માંડે એનો અંદરનો ફેરફાર છે. એ એક જ એવો કિલ્લો છે કે જે જીવને એના તળમાં પહોંચવા દેતો નથી. સ્વભાવના તળમાં પહોંચવા માટે દર્શનનું અવરોધ છે. એને ભેદે તો એને ગ્રંથે ભેદ કર્યો, એને અંતર ભેદ કર્યો, એ સીધો સરસરાટ નીચે જશે. ઉપયોગ સ્થૂળ છે એટલે દેખાતો નથી, ઝીણું છે એટલે દેખાતો નથી, એટલું જ માત્ર નથી, પણ ઉપયોગ પણ સ્થૂળ છે એટલે દેખાતો નથી. ઉપયોગ સૂક્ષ્મ થાય તો દેખાય, સીધી વાત છે. ઉપયોગ કેમ સ્થૂળ છે? કે બાહ્ય દ્રષ્ટિને લીધે, બહારની રુચિને લીધે, બહારના રસને લીધે ઉપયોગ સ્થૂળતા ધારણ કરે છે, સીધી વાત છે. સ્વભાવનો પ્રેમ હોય, સ્વભાવની રુચિ હોય તો આપોઆપ ઉપયોગ સૂક્ષ્મ થાય. તિર્યંચનો ઉપયોગ સૂક્ષ્મ થાય છે. જેણે જ્ઞાનનો અપરાધ કરીને જેનો ક્ષોભસમ બિડાઈ ગયો, સ્થૂળ થઈ ગયો, એવો સંગની પંચેન્દ્રિયમાં હજી છે એટલો બચ્યો છે તો એનો ઉપયોગ સૂક્ષ્મ થઈને સ્વભાવને પકડે છે. એને શૈલ નથી રહેતો. અને તું શાસ્ત્રોના શાસ્ત્રો ભણી જાય ને શૈલ રહી જાય છે. અને એમ કે કાતો ઉપયોગ સૂક્ષ્મ શૈલ છે તો અમને ન પકડાય, બચાવ કરવાની વાત નથી. કે સૂક્ષ્મ શૈલ રહી ગયું હોય, શું કરીએ? એ શૈલ ન પકડી શકતા હોય, તું નથી પકડી શકતો. એનું કારણ તારું જ્ઞાન સ્થૂળ છે એ સ્વીકારવા તૈયાર છો, કે શાસ્ત્ર જ્ઞાનના પારંગતપણાને લીધે એ વાત તને સ્વીકાર્ય નથી, કે ના ના આટલું બધું હું જાણું છું ને હવે મારા જ્ઞાનમાં સ્થૂળતા ક્યાંથી હોય? આટલું જાણું છું જ ખરો, એ જાણસ પણ તારામાં રહેલા તારા શલ્યને નથી જાણતો, તો પછી નિશલ્ય સ્વભાવને જાણવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એટલે ઉપયોગ સ્થૂળ છે. ઉપયોગ સ્થૂળ છે એમ સૂચવે છે, એની પાછળના કારણને જાહેર કરે છે, કે તારી રુચિ ને તારી વૃત્તિ કોઈ પર પદાર્થ ઉપર એવી રીતે છે, એવો રસ છે તારો, એવી અધિકાય છે એ વિષયની, કે જેને લઈને તને આત્મા અધિક થતો નથી, સ્વભાવ અધિક થતો નથી, ઉપયોગ સૂક્ષ્મ થતો નથી, તને શૈલ્ય પકડાતું નથી, એ શૈલ્યના નાશનો ઉપાય પણ રહેતો નથી. અહીંયા કહે છે કે અનેકાંતનું જ્ઞાન કર, જ્યાં સમજણ કરવાનો પ્રસંગ છે ત્યાં પણ અનેકાંતનું જ્ઞાન કર, અનેક ધર્મોનું જ્ઞાન કર, તો તારી સાધના યથાર્થ થશે. કેમ કે પરસ્પર વિરુદ્ધ ધર્મો છે. એક બાજુથી એમ કહે કે આત્મા પોતાના કાર્યનું સ્વતંત્રપણે કરતા છે, કાર્ય એટલે પરિણામ. બીજી બાજુ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા આવે, તો કે આત્મા શુદ્ધ પર્યાયનો પણ દાતાર નથી, કેવળ જ્ઞાનનો દાતાર, જ્ઞાય પદાર્થ નથી. જ્ઞાનમાંથી તો જ્ઞાનનો પર્યાય ઉત્પન્ન થાય છે. જ્ઞાન ગુણ દ્રવીને પરિણમીને જ્ઞાનનો ઉપયોગ ઉત્પન્ન થાય છે એમાંથી. તો કે એક ધર્મ એવો છે કે જ્ઞાન પરિણમે છે, જ્ઞાન શક્તિમાંથી જ્ઞાન પરિણમે છે. એક ધર્મ એવો છે કે શક્તિ વ્યક્તિમાં આવતી નથી, શક્તિ શક્તિ પણ આવી છે. બે વાત છે, બે, એક હારે છે, એક સાથે છે, એક સમયે છે. તો જેમ છે એમ પદાર્થનું સ્વરૂપ અવભાષા વિના ક્યાંક ને ક્યાંક કોઈ પડખાના એકાંતમાં તું ખેંચાઈશ અયથાર્થપણે, સાધના યથાર્થ નહીં થાય, બેલેન્સ નહીં રહે. કેવળ જ્ઞાન નો દાતા ધ્રુવ ની અપેક્ષા એ ધ્રુવ નથી, આખા પદાર્થ ની અપેક્ષા એ પદાર્થ પોતે જ કેવળ જ્ઞાન નો જન્મદાતા છે. દાતા છે ને દાતા નથી એમ કેવું છે, અસ્થિ છે અને નાસ્તિ પણ છે, ક્ષણિક પણ છે અને નિત્ય પણ છે, શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે, એક પણ છે અને અનેક પણ છે. એક જ પદાર્થ ને વિશે એવા અનેક વિરુદ્ધ ધર્મો છે, એ બધા એક સાથે છે. સ્વધ્રુવ નો દાતા પદાર્થ પોતે છે. ત્રિકાળી ધ્રુવ ને લક્ષ્મણ તો કે ના એ નથી, એ અપેક્ષા એ નથી, બંનેની અપેક્ષા એક નથી. હંમેશા જ્યાં વિરુદ્ધ ધર્મો છે ત્યાં અપેક્ષા બદલાય છે. તો એ અપેક્ષા એને વસ્તુ જ્ઞાનમાં ભાસવી જોઈએ, ગોખવી જોઈએ નહીં, એને જ્ઞાનમાં ભાસવી જોઈએ કે પદાર્થનો આવો એક ધર્મ છે, એમ એને ભાવ ભાસવો જોઈએ. તો એને બેલેન્સ રહીએ, નહીં તો એક બાજુ કાં તો નિશ્ચય ના બાને ખેંચાઈ જાય અને કાં પદાર્થના જાણપણાના બાને ખેંચાઈ જાય. અવલંબન લેવા માટે જે જોર આવે એમાં પણ અનેકાંત યુક્ત પદાર્થનું જ્ઞાન હોય તો બેલેન્સ રહે, નહીતર બેલેન્સ ગુમાવી બેસે એમ થાય. પદાર્થનું જ્ઞાન કર્યા પછી તે જે ગૃહદ્રવ છે એના ઉપર જોર એવું આવશે અને બાકીના જે જાણવા યોગ્ય કેટલાક ધર્મો છે એની ઉપેક્ષા થઈને ગમતા રહેશે તો પણ એનું બેલેન્સ રહેવું મૂળમાંથી એમાં ફેર પડવો જોઈએ નહીં એમ છે. એક દૃષ્ટાંત લઈએ. હા, પણ એક દૃષ્ટાંત સમજાશે કે એક માતાને એનો દીકરો છે, તોફાની બહુ છે, રંજાડ્યું બહુ છે, ઘરમાં તોફાન કરે તો નુકસાન કરે ને બહાર જાય તો તોફાન કરી મારામારી કરીને આવે. એને ખબર છે કે છે જ કજિયાળો ને તોફાની, શું તો કંટાળીને ક્યારે એવો ગુસ્સો આવે કે ધીમી જ નાખે અને એટલો મારે કે બીજાને એમ થાય કે આ મા છે ને આટલું મારે છે. છતાં એનો દીકરો છે એનું બેલેન્સ એને જાતું નથી. ચાર વર્ષનો અણસમજણો હોય અને કોઈક અજાણ્યો માણસ કે પાડોશી પેન્ડોલીને આવે તો ભાગીને એની માં પાસે ચાલી ગયો જાય કે નહીં, મા કરતા એની પાસે ગયો જાય, પણ હમણાં તો તને આટલો માર્યો તો કઈ જશે એની પાસે, રાતે હુશે એની પાસે, કોઈ અજાણ્યો માણસ પાસે નહીં જાય. હા, અનેકાંત પણ શું છે, આટલો દેશનો પ્રકાર, આટલો દેશનો ઉદય, છતાં રાગ એમને એમ જળવાઈ દે આરસ પરસ બંનેને. એમ રાગ મૂળમાં રાગ છે એ ગયા વગર દ્વેષ આવે છે, બને છે કે નહીં, એક સાથે બે કામ થાય છે કે નહીં. એમ વસ્તુનું સ્વરૂપ જ્ઞાન અને જ્યાં ઢળવું છે ને ક્યાંથી ખસવું છે એનું એની એક કળા કહે છે, એટલે તો જ્ઞાનને કળા કહે છે, સમ્યક જ્ઞાનની એને કળા એવું નામ આપ્યું છે. એનું કારણ એ છે કે એ કળાની અંદર બેલેન્સ જાતો નથી, સમતોલ પણ ગુમાવીને પરિણમન થતું નથી, સમતોલ પણ રહે છે અને કાર્યસિદ્ધિ થાય છે. એટલે જેટલી માત્રામાં ઢળવું જોઈએ એટલી માત્રામાં ઢળે છે અંદરમાં, એટલી માત્રામાં બહારથી ખસે છે અને પદાર્થના અનેકાંત જ્ઞાનમાં ક્યાંય ગડબડ થતી નથી. વિષય બહુ ભળો છે અને અનેક પડખાથી પ્રત્યક્ષમાં પૂજ્ય બંશીર સાથે ચર્ચા થાય છે ત્યારે ઘણા પડખા ખુલે છે. આમે પણ છે ને આમે પણ છે, આમ પણ છે ને આમ પણ છે, આમે કહેવાય છે ને આમે કહેવાય છે. તો એમ થાય બહુ વાત કરે છે, હવે કરવું શું, પણ એમાંથી કેવી રીતે સમતોલ પણ રાખીને કે રહીને સાધના થાય છે એ સમજવાનો વિષય છે ને એ આ વિષયનું ઊંડાણ છે. શુદ્ધ પણ છે એનો અર્થ જ અશુદ્ધ નથી. છે અવસ્થામાં અશુદ્ધિ છે, શુદ્ધતા એનો ધર્મ છે. અનેકાંતને જો અનેકાંતના પ્રકરણને લઈએ તો બે રીતે અનેકાંત છે. જે શુદ્ધ છે અસ્થિથી, તે અશુદ્ધ નથી નાસ્તિથી, એમ અનેકાંત કર્યું. એક આખા પદાર્થને લઈને એનો એક અંગ શુદ્ધ છે તો એના એક અંગની અંદર અશુદ્ધતા ધારણ કરેલી છે, અશુદ્ધતા પણ એનો ધર્મ છે. પાછો 14 બોલ ચાલ્યા ને, એક અનેક, શુદ્ધ અશુદ્ધ, નિત્ય અનિત્ય અને અસ્થિ નાસ્તિ, આ 4 બોલ ઉપર 14 ભંગ કરેલા છે. એમાં શુદ્ધ અશુદ્ધનો એક બોલ છે. ઋતુપૂર્વક આચાર્ય મહારાજે તો શાસનના નાયક છે એમ કહ્યું તો ચાલે, પણ એને નિત્ય અનિત્ય, એક અનેક અને અસ્થિ નાસ્તિ એમાં બહુ વાંધો ન આવે. શું પણ અશુદ્ધતા પણ જીવનો ધર્મ છે આ સ્વીકારવામાં થોડોક વાંધો આવે એવું છે. એના કરતાં આમ લ્યો ને, જે તમારે દલીલ છે કે શુદ્ધ છે ને, અશુદ્ધ નથી, અનેકાંત થઈ ગયું ને, એ અનેકાંત અમૃત છે. તો કે એમ એકાંતે ખેંચે સાધના નહીં થાય. કેમ સાધના નહીં થાય? કે વર્તમાન તારી અવસ્થામાં અશુદ્ધતા પ્રગટપણે મોજૂદ છે ને, એ તારાથી કરાયેલી છે, તારો અપરાધ છે. એ વાત જ્યાં સુધી તને નહીં સમજાય ત્યાં સુધી તને નિરપરાધ થવાનું સમજાઈ જશે, એ વાતમાં કાંઈ માલ નથી. એવો વિષય છે થોડો. એટલે એ પ્રયોજનનો છેડો ક્યાં કેટલો અડે છે, કેટલા પ્રમાણમાં અડે છે, એ વસ્તુનું અનેકાંતિક જ્ઞાન કરવાની અંદર પણ પ્રયોજનભૂત છે. પૂર્ણ થયા ને તો આ પ્રશ્ન જ ક્યાં છે? એક સાથે બધા ધર્મો જ્ઞાનમાં છે, અને પૂર્ણ થયા પછી તો એનો ઉપયોગ ક્યાં ફરજ છે? પણ એને તો આ તો જે અનેક અનેકાંતનું જ્ઞાન કરે એ વિચાર દશાની વાત છે. અહીંયા જે પ્રકરણ છે કે તું અનેકાંતનું યથાર્થ જ્ઞાન કર, એ તો વિચાર દશામાં ઊભો છે અને ક્યાંક ઓછું વધતું ખેંચી લે છે અને ભૂલ ખાઈ જાય છે અને માર્ગદર્શન આપે છે. બોલ તો માર્ગદર્શનનો છે. કેવળી થયા ને એક સાથે સચરાચર પદાર્થો જ્ઞાનમાં છે, જગતના સર્વ અનિષ્ટો પણ જ્ઞાનમાં એક સાથે આવે છે, અને કેવળ જ્ઞાનીઓ પેદા ઉત્પન્ન થાય છે જે સમયમાં જે ક્ષેત્રમાં, 606 મહિના ના આ સમયમાં 608 જાય છે, બધું જ્ઞાનમાં છે. એ તો અંદરમાં લાગેલા છે, સંપૂર્ણપણે અંદરમાં ઉપયોગ ચોંટેલો છે, અને આ બધું પ્રતિબિંબ પણ સાથે સાથે પડે છે. એક સાથે ત્યાંય બે વાત છે ને, બે વાત. પૂરેપૂરા નિરવશેષ અંતર્મુખ હોવા છતાં ઉપયોગથી એના ઉપયોગમાં લોકાલોક ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે, અનંત ગ્રહોના આકારો આકૃતિને પામે છે. નહીં, બિલકુલ નહીં, જરા પણ અશુદ્ધતાનો પ્રશ્ન જ નથી ત્યાં. નહીં, પણ અશુદ્ધ છે એ તો સંસાર અવસ્થામાં હશે, કે ભાવિ નૈગમ નહીંથી ભૂત નૈગમ નહીંથી અશુદ્ધ છે. એ દ્રવ્યતામાં અશુદ્ધતા થવાનો ધર્મ છે, એટલે ભૂતકાળમાં અનંતકાળ પર્યંત એને અશુદ્ધતા એની અવસ્થામાં ધારણ કરી હતી, એ જ દ્રવ્ય કરી હતી પોતે જ, એવું જ્ઞાન ત્યાં પણ વર્તે છે. અને એની યોગ્યતા છે કે નહીં? અનંતકાળ એ જીવ પણ સંસારમાં રહ્યો એવી એની યોગ્યતા કે બીજા કોઈની યોગ્યતા? અને એવું લાંછન અત્યારે પણ એને લાગે કે બીજાને લાગે? જેમ કોઈ ભૂતકાળમાં ગુનો કર્યો હોય તેમ કે ભાઈ આ ઈ માણસ છે જેને આ ખૂન કર્યું હતું. અત્યારે અત્યારે બિલકુલ સારા, બહુ પૂરેપૂરા સજ્જન છે અને અત્યારે તો સંત થઈ ગયા છે, શું પણ એક વખત એમને આ ભૂલ કરી હતી, એ લાંછન લાગે છે કે નહીં? ના, પણ એમના જ્ઞાનમાં બધું છે, વિચાર નથી પણ જ્ઞાન નથી એમ નથી. એમના જ્ઞાનમાં પોતાના ભૂતકાળનું, અનંત ભૂતકાળનું જ્ઞાન છે કે આ જીવે કલંકિત પરિણામ પણ અનંતકાળ કરેલા છે, પ્રચુર કલંકના પરિણામ પણ અનંતકાળ કરેલા છે, એવું જ્ઞાન એમને વર્તે છે. એક જ સમયમાં વર્તે છે, સર્વ ભેદો સહિત, એક એક પર્યાયના ભેદ સહિત, પાછું મોટલે પોટલે નહીં, એક એક પર્યાય જેટલી પ્રાર્થની કરી છે બધી જ્ઞાનમાં છે, સર્વ ભેદે એક એક સમય સમયની પાસે. એનો ધર્મ છે, ભલે વર્તમાન અશુદ્ધતા નથી પણ ભૂતકાળમાં એ આત્માએ પોતાના આત્માએ અપરાધ કર્યો હતો એવી યોગ્યતારૂપ ધર્મ છે એનો, એવી યોગ્યતારૂપ ધર્મ છે એનો. એવી એમ કહેવાય કેમ લાગુ, નહીં તો કહેવાય કેમ એને? કહેવાય છે એનો અર્થ કે કહેવાય છે એ યોગ્યતા છે માટે કહેવાય છે, નહીં તો કહેવાય નહીં એમ છે. અવસ્થામાં તો હતી અને માની હતી, મિથ્યાત્વ હતું ત્યારે, અવસ્થામાં હતી એક હકીકત હતી અને માની હતી એક બીજી હકીકત હતી, બે વાત હતી. એટલી નહોતી ને માની હતી એવું નથી, એ તો ત્રિકાળમાં માને છે એ ભ્રમ છે, બાકી અવસ્થામાં માને છે એ ભ્રમ નથી. અવસ્થામાં તો અશુદ્ધતા છે અને સ્વીકારવામાં આવે છે, એ તો અશુદ્ધ નહીં વિષય છે, સમ્ય જ્ઞાની ના અશુદ્ધ નહીં વિષય છે. શું સાધન સાધક દશામાં વર્તમાન રાગાંશ છે અશુદ્ધતા, એને જણાય છે કે આ અશુદ્ધતા મારી કરેલી મારું પરિણમન છે, એ અશુદ્ધ નય રૂપ નય જ્ઞાનનો વિષય થાય છે એને પોતાને. 46મો નહીં છે, 47મો 46મો અશુદ્ધ નહીં છે, નય અશુદ્ધ નથી પણ નયનો વિષય અશુદ્ધ છે, માટે નયને અશુદ્ધ નય એવું નામ આપવામાં આવ્યું છે. એ તો એને પોતાના ત્રિકાળી સ્વરૂપમાં હું અશુદ્ધ છું એમ માન્યું છે, એ એનો ભ્રમ છે. અવસ્થાનું જ્ઞાન તો અશુદ્ધતાનું હોય તો તે બરાબર છે, એટલે તો કહે છે કે એક બાજુ ખેંચાઈ જઈશ ને અનેકાંતનું જ્ઞાન કર, શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે એમ શું કરવા લીધું અનેકાંતના પ્રકરણમાં? નિત્ય અનિત્ય લીધું ત્યાં સુધી ઠીક છે, અસ્થિ નાસ્તિ લીધું ત્યાં સુધી ઠીક છે, એક અનેક લીધું ત્યાં સુધી, પણ શુદ્ધ શુદ્ધનો બોલ શું કરવા લીધો? બહુ પ્રયોજન છે એની પાછળ, કેમ કે એમને તો વેદાંતને પણ સામે લીધું છે. વેદાંતની અંદર એક એવો મત છે કે આત્માને અશુદ્ધતા છે જ નહીં, આત્મા ત્રિકાળ ધ્રુવ શુદ્ધ પરમાત્મ પદ સ્વરૂપ કુટસ્થ છે, જેટલા દોષ છે એ બધા પ્રકૃતિના ચાળા છે, પુરુષ તો નિર્દોષ છે. પ્રકૃતિ અને પુરુષ એવા બે નામ ત્યાં શાસ્ત્ર પરિભાષામાં ચાલ્યા, સાંખ્યનો મત છે. તો એ શેમાંથી ઉત્પન્ન થયો? કે દિવ્ય ધ્વનિના અનેકાંત યુક્ત પ્રકરણને બરાબર નહીં સમજવાથી ઉત્પન્ન થઈ ગયો, એમાં ભૂલ ખાધી. જેમ આપણે અહીંયા વિચાર કરીએ કે ગુરુદેવે એમ પણ કહ્યું ને શાસ્ત્રમાં પણ એવું કે ક્ષેત્રથી પણ તું એક સમયની પર્યાયથી ભિન્ન છો, ક્ષેત્ર ક્ષેત્ર ભિન્નતાનો વિષય આપણે વિવાદાસ્પદ ચાલ્યો ને હમણાં, તો ક્ષેત્રથી ભિન્ન છો એ શબ્દ તો ગુરુદેવના શ્રીમુખેથી આવેલા છે, શાસ્ત્રમાં પણ મળી શકે છે. પણ હવે એને એનું એ ભાવને ખેંચવા માટે છે, ત્રિકાળીમાં પર્યાય ભાવને ન ભેળવવા માટે, એ પર્યાયનું ક્ષેત્ર જુદું, મારું ક્ષેત્ર જુદું. પણ અસંખ્ય પ્રદેશી ક્ષેત્રને એમાં લઈ લે, દ્રવ્યને લઈ લે, દ્રવ્ય ક્ષેત્ર ને ભાવ ક્ષેત્ર એમ લઈ લે, કાર્યક્ષેત્ર જુદું છે એ વાત બરાબર છે, પણ આ ક્ષેત્રને લઈ લે જે અસંખ્ય પ્રદેશાત્મક છે, કે એમાં પર્યાય થતી નથી, ક્યાંક એનાથી બહાર જાય છે, તો એ સાંખ્ય જેવું થશે, બીજું કાંઈ નહીં થાય, સીધું ગ્રહિત મિથ્યાત આવી જાય. બે અસંખ્ય છે, એક જ અસંખ્ય છે, બે અસંખ્ય છે નહીં, લોક પ્રમાણ એક અસંખ્ય છે. કોના ગણવા છે કે એમાં બે ભાગ પાડવા છે તો એ બતાવો. અમારે તો ચર્ચા બધી ચાલી છે, મુમુક્ષુ વચમાં, કે ભાઈ બે અસંખ્ય પ્રદેશમાં કયા પર્યાયના અને કયા ધ્રુવના કયો, અથવા એક પ્રદેશમાં બે વિભાગ પાડો તો ધ્રુવનો વિભાગ કેટલો ને પર્યાયનો વિભાગ કેટલો, તો નિરુત્તર થવું પડશે. કેમ કે એ વિભાગ એના હાથમાં આવશે નહીં, એના હાથમાં હું કેવળીના હાથમાં આવે એવું નથી, કેમ કે એ પ્રદેશ જ નિર્વિભાગ છે, એના હાથમાં તો ક્યાંથી આવવાનો છે, સમજતો હોય તે. એટલે એ વિષયમાં તો નિરુત્તર થવું પડે એવું છે, પણ એમ ક્યાં કહેવાનો તાત્પર્ય પણ નથી. પણ જે ભાવને ખેંચવા, જે વજન લેવા માટે, જે જોર દેવા માટે એ વાત કહી છે એને એમ કામે નહીં લગાડતા, અન્યથા ગ્રહણ થાય તો આખા તત્વનો ખૂન થાય, સિદ્ધ ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યું જવાય, વસ્તુ વ્યવસ્થામાં ભૂલ પડી જાય. તો જેને વસ્તુ વ્યવસ્થામાં ગોટો હોય અથવા વિપર્યાસ હોય એ અધ્યાત્મનું જોર મારે એ ખોટું મારે છે. એ રીતે સાધનની સિદ્ધિ થતી નથી કે થઈ શકતી નથી. યથાર્થ સાધના, સાધનામાં યથાર્થ શબ્દ લગાડ્યો છે, સાધના યથાર્થ થશે, યથાર્થ નથી થતી. એ કૃત્રિમ જોર છે અને એના કલ્પનામાં આવી જાય છે અને કલ્પનાનું ફળ દુઃખ છે. કલ્પનાનું ફળ સુખ નથી, કલ્પનાનું ફળ દુઃખ છે. બનારસીદાસની ચિઠ્ઠી છે એમાં આ વાત છે કે અશુદ્ધતામાં પણ સુખતા માં નહીં, એ તો છે કષાયની મંદતામાં જે વિશુદ્ધિ છે એની વાત છે. આખો વિષય જુદો છે. અહીં તો એક પર્યાયમાં આવી વાતો છે, એમ વિચારીએ તો એક એક અશુદ્ધ પર્યાયમાં આવી વાતો છે. એટલે આ વિષય પદાર્થના ધર્મોને અનુલક્ષીને એવો વિશાળ છે, એવો પરસ્પર વિરુદ્ધ ધર્માત્મક છે કે એને સમજણની અંદર ભાવભાષણ થઈને એને બરાબર બેસવું જોઈએ. માત્ર તર્કથી, ન્યાયથી, આગમથી, યુક્તિથી બેસી જાય તો ફરી જશે, કેમ કે હજી યોગે ઉગે બેઠેલું છે. બુદ્ધિની પહોંચ હોય, ગાઢ હોય તો આગમ ન્યાય તર્કથી બેસી જાય, પણ ભાવ ભાસીને બેસે તો ફરે નહીં. અને નહીંતર પેલું તો ઉપલક્ષ્યું જ્ઞાન છે, બહુલક્ષી જ્ઞાન છે, ક્યારે છૂટી જાય કે ક્યારે વિપરીત થઈ જાય એનો પત્તો લાગે નહીં. થોડો ટાઈમ એમ લાગે કે બરાબર આગમ અનુસાર છે, બધું બરાબર બોલે છે, સાચું કહે છે, વળી પાછો એ ગરબો ક્યાં મારી દે કઈ ખબર પડે નહીં, આવું થઈ જાય છે.